રમણને પત્ર 13મો અધ્યાય. રાજ્યના અધિકારીઓ પ્રત્યે એક નાગરિક તરીકેની ફરજ. દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું, કેમ કે દેવના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી. જે અધિકારીઓ છે તેઓ દેવથી નિમાયેલા છે. તેથી અધિકારીઓની સામે જે થાય છે તે દેવના ઠરાવની વિરુદ્ધ થાય છે. ને જેવો થાય છે તેઓ પોતાને માથે દંડ વહોરી લેશે, કેમ કે સારું કામ કરનારને હાકેમો ભયરૂપ નથી, પણ ભૂંડું કરનારાઓને છે. અધિકારીઓની ઠીક ન લાગે એવી તારી ઈચ્છા છે તો તું સારું કર, એટલે તેના તરફથી તારા વખાણ થશે, કેમ કે તારા હિતને અર્થે તે દેવનો કારભારી છે. પણ જો તું ભૂંડું કરે તો ડર રાખ, કેમ કે તે કારણ વિના તરવાર રાખતો નથી. કેમ કે તે દેવનો અધિકારી છે એટલે ભૂંડું કરનાર પર તે કોપ રૂપી બદલો વાળનાર છે. એ માટે કેવળ કોપની વિકથી જ નહીં, પરંતુ પ્રેરક બુદ્ધિની ખાતર પણ તમારે તેને આધીન રહેવું જોઈએ. વળી એ કારણ માટે તમે કર પણ ભરો છો, કેમ કે તેઓ દેવના સેવક છે અને તે જ કામમાં લાગુ રહે છે. દરેકને તેના જે હક હોય તે આપો. જેને કરનો તેને કર, જેને દાનનો તેને દાન, જેને બીકનો તેને બીક, જેને માનનો તેને માન. એકબીજા પ્રત્યેની ફરજો, એકબીજા પર પ્રેમ રાખો, એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો. કેમ કે જે કોઈ બીજા પર પ્રેમ રાખે છે તેણે નિયમને પૂરેપૂરો પાડ્યો છે. કારણ કે તમારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો ઇત્યાદિ જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાય કે તારે જેવો પોતા પર પ્રેમ છે તેવો તારા પડોશી પર પ્રેમ રાખો. પ્રેમ પોતાના પડોશીનું કંઈ ભૂંડું કરતો નથી. તેથી પ્રેમ એ નિયમનું સંપૂર્ણ પાલન છે. સમય વર્તીને એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો તે કરતાં હાલ આપણું તારણ નજીક આવેલું છે. રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે, માટે આપણે અંધકારના કામ તજી દઈને પ્રકાશના હથિયારો સજ્જે. દિવસ જેમ ઘટે તેમાં આપણે સુખથી રીતે વર્તીએ. મોસોકમાં તથા નશામાં નહીં, વિષય ભોગમાં તથા લંપટપણામાં નહીં, ઝઘડામાં તથા દેખાઈમાં નહીં, પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે એટલે તેને દુષ્ટ વાસ્તવને અર્થે ચિંતન ન કરો.
14મો અધ્યાય. વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ શંકા પડતી બાબતોના વાદ વિવાદને સારું નહીં. કોઈનો વિશ્વાસ તો છે કે તે બધું ખાય છે, પણ કોઈ તો વિશ્વાસમાં નબળો હોવાથી શાકભાજી જ ખાય છે. જે ખાય છે તેને ન ખાનારને ન ગણવો, અને જે ખાતો નથી તેણે ખાનારને દોષિત ન ઠરાવો, કારણ કે દેવે તેનો અંગીકાર કર્યો છે. તું કોણ છે કે બીજાના ચાકરને દોષિત ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના ધણીના હાથમાં છે, પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે. કોઈ એક તો અમુક દિવસને બીજા કરતા વધારે પવિત્ર ગણે છે અને બીજો સર્વ દિવસોને સરખા ગણે છે. દરેક મનુષ્ય દરેકે પોતપોતાના મનમાં સંપૂર્ણ ખાતરી કરવી. અમુક દિવસને જે પવિત્ર ગણે છે તે પ્રભુની ખાતર તેને પવિત્ર ગણે છે. જે ખાય છે તે પ્રભુની ખાતર ખાય છે, કેમ કે તે દેવનો આભાર માને છે. જે નથી ખાતો તે તો પ્રભુની ખાતર નથી ખાતો અને દેવનો આભાર માને છે, કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી અને કોઈ પોતાના અર્થે મરતો, કારણ કે જો જીવીએ છીએ તો પ્રભુની ખાતર જીવીએ છીએ, અથવા જો મરીએ છીએ તો પ્રભુની ખાતર મરીએ છીએ. તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ તો પણ આપણે પ્રભુના જ છીએ, કેમ કે મુએલા તથા જીવતા બંનેનો તે પ્રભુ થાય છે. એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યો અને પાછો સજીવન થયો. પણ તું પોતાના ભાઈને કેમ દોષિત ઠરાવે છે, અથવા તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણે સર્વને દેવના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે. લખેલું છે કે પ્રભુ કહે છે કે મારા જીવના સમ કે દરેક ઘૂંટણ મારી આગળ વાંકા વળશે અને દરેક જીવ દેવની સ્તુતિ કરશે. એ માટે આપણ દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે. તો હવેથી આપણે એકબીજાને દોષિત ઠરાવીએ નહીં, પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહીં એવો નિશ્ચય કરવો. એ સારું હું જાણું છું અને પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે કોઈ પણ ચીજ જાતને અશુદ્ધ નથી, પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને તે અશુદ્ધ છે. જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તો નથી. જેને સારો ખ્રિસ્ત મૂવો તેનો નાશ તું તારા ભોજનથી ન કર, જેથી તમારું જે સારું છે તે વિશે ભૂંડું બોલાય એવું થવા ન દો. કેમ કે દેવનું રાજ્ય તો ખાવા પીવામાં નથી, પણ ન્યાય પણ શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ એવોમાં છે. કેમ કે એ બાબતમાં જે ખ્રિસ્તની સેવા કરે છે તે દેવને પસંદ તથા માણસોને માન્ય થાય છે. તેથી જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારો વધારો કરી શકીએ એવી બાબતોની પાછળ આપણે લાગુ રહેવું. ખાવાને કારણે દેવનું કામ તોડી પાડો નહીં. બધું શુદ્ધ છે ખરું, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને તે ભૂંડું છે. માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠેસ ખાય છે અથવા ઠોકરાય છે અથવા નિર્બળ થાય છે તે ન કરવું, એ તને ઘટારત છે. જે વિશ્વાસ તને છે તે જ તારા પોતાના દેવની સમક્ષ રાખ. પોતાને જે વ્યાજબી લાગે છે તે બાબતમાં જે પોતાને દોષિત ઠરાવતો નથી તેને ધન્ય છે, પણ જેને જે વિશે સંદેહ થાય છે તે જો તે ખાય છે તો તે દોષિત ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી ખાતો નથી અને જે સઘળું વિશ્વાસથી નથી તે તો પાપ છે.
15મો અધ્યાય. હવે અશક્તોની નિર્બળતાને સહન કરવી અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું એ આપણ શક્તિમાનોની ફરજ છે. આપણામાંના દરેકે પોતાના તેના કલ્યાણને સારું અને અર્થે ખુશી કરવો, કેમ કે ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતો નહોતો, પણ લખ્યા પ્રમાણે તેને થયું. એટલે તારી નિંદા કરનારાઓની નિંદા મારા પર પડી, કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ. તમે એક ચિત્તે તથા એક અવાજે દેવનો એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાનો મહિમા પ્રગટ કરો. એ માટે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને માહો માહે એક જ મનના થાઓ. એવું વરદાન ધીરજ તથા દિલાસાનો દાતાર દેવ તમને આપો. માટે ખ્રિસ્તે જેમ દેવના મહિમાને અર્થે તમારો અંગીકાર કર્યો, તેમ તમે પણ એકબીજાનો અંગીકાર કરો. વળી હું કહું છું કે જે વચનો પૂર્વજોને આપેલા હતા તેઓને તે સત્ય ઠરાવે, અને વળી વિદેશીઓ પણ તેની દયાને લીધે દેવનો મહિમા પ્રગટ કરે. એ માટે ઈસુ ખ્રિસ્ત દેવના સત્યને લીધે સુન્નતીઓને ઓનો સેવક થયો. લખેલું છે કે એ કારણ માટે વિદેશીઓમાં તારી સ્તુતિ કરીશ અને તારા નામનું ગીત ગાઈશ. વળી તે કહે છે કે ઓ વિદેશીઓ, તમે તેના લોકોની સંગાતે આનંદ કરો. વળી ઓ સગળા વિદેશીઓ, પ્રભુની સ્તુતિ કરો અને સગળા લોક તેનું સ્તવન કરો. વળી યશાયા કહે છે કે ઈસાઈની જડ એટલે વિદેશીઓ ઉપર રાજ કરવાને જે ઉભો થવાનું થશે તેના પર વિદેશીઓ આશા રાખશે. હવે દેવ કે જેના પર તમે આશા રાખો છો તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય. વળી મારા ભાઈઓ, મને તમારા વિશે પૂરી ખાતરી છે કે તમે પોતે સંપૂર્ણ ભલા, સર્વ જ્ઞાન સંપન્ન અને એકબીજાને ચેતવણી આપવાને શક્તિમાન છો. એ છતાં વિદેશીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય અર્પણ થાય એ માટે દેવની સુવાર્તાનો યાજક થઈને હું વિદેશીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાઉં. એ કારણથી દેવે મને જે કૃપાદાન આપ્યું છે તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે વિશેષ હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે. તેથી દેવને અર્થે કરેલા કાર્યો સંબંધી મને ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરવાનું કારણ છે, કેમ કે પવિત્ર આત્માના સામર્થ્યથી વાણી અને કાર્ય વડે ચિહ્નો તથા અદ્ભુત કૃત્યોના પ્રભાવથી વિદેશીઓને આજ્ઞાંકિત કરવા માટે ખ્રિસ્તે જે કામો મારી પાસે કરાવ્યા છે તે સિવાય બીજા કોઈ કામો વિશે બોલવાની હિંમત હું ધરીશ નહીં. એટલે યરુશાલેમથી માંડીને ફરતા ફરતા છેક ઇલ્લુરિકા સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે. એ વિશે જ હું બોલીશ, અને સુવાર્તા પ્રગટ કરવામાં મેં એવો નિયમ રાખ્યો છે કે જ્યાં ખ્રિસ્તનું નામ જાણવામાં આવ્યું હતું ત્યાં બોધ કરવો નહીં, રખેને બીજાના પાયા પર હું બાંધું. લખેલું છે કે જેઓને તેના સંબંધી સમાચાર મળ્યા નહોતા તેઓ જોશે, અને જેઓના સાંભળવામાં આવ્યું નહોતું તેઓ સમજશે. તે જ કારણથી તમારી પાસે આવતાને આટલી બધી વાર રોકાણ થયું છે. પણ હવે આ પ્રાંતોમાં મારે માટે કોઈ સ્થળ બાકી રહ્યું નથી, અને ઘણા વર્ષથી તમારી પાસે આવવાની મારી અભિલાષા છે. માટે જ્યારે હું સ્પેન જઈશ ત્યારે હું તમારી પાસે આવીશ, કેમ કે મને આશા છે કે ત્યાં જતા હું તમને મળીશ અને પ્રથમ તમારા સહવાસથી કેટલેક દરજ્જે સંતોષ પામ્યા પછી ત્યાં જવાને તમારી પાસેથી વિદાયગીરી લઈશ. પણ હાલ તો હું સંતોની સેવા કરવા માટે યરુશાલેમ જાઉં છું, કેમ કે યરુશાલેમના સંતોમાં જેઓ ગરીબ છે તેઓને સારું કંઈ ઉઘરાણું કરવું એ મકદોનિયાના તથા અખાયાના ભાઈઓને સારું લાગ્યું. તેઓને સારું લાગ્યું અને તેઓ તેમના ઋણીઓ છે, કેમ કે જો વિદેશીઓ તેઓની આધ્યાત્મિક બાબતોમાં ભાગ્યા થયા તો સાંસારિક બાબતોમાં તેઓની સેવા કરવી એ તેઓની પણ ફરજ છે. તેથી એ કામ પૂરું કરીને અને એ ફળ તેઓને ચોક્કસ પહોંચાડીને હું તમને મળીને સ્પેન જઈશ. હું જાણું છું કે હું તમારી પાસે આવીશ ત્યારે હું ખ્રિસ્તના સંપૂર્ણ આશીર્વાદ લઈને આવીશ. હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માના પ્રેમની ખાતર હું તમને વિનંતી કરું છું કે હું યહૂદિયામાંના અવિશ્વાસીઓના હુમલાથી બચી જાઉં અને યરૂશાલેમ જઈને સંતોને સારું જે સેવા હું બજાવું છું તે તેમને પસંદ પડે અને દેવની ઈચ્છાથી હું આનંદ સહિત તમારી પાસે આવું અને તમારી સાથે વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક દેવની પ્રાર્થના કરીને મને સહાય કરો. હવે શાંતિદાતા દેવ તમો સર્વની સાથે હો. આમેન. 16મો અધ્યાય. વળી આપણી બહેન ફેબી, જે ઇન્ક્રિયામાની મંડળીની સેવિકા છે, એને માટે હું તમને ભલામણ કરું છું કે સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો અંગીકાર કરો અને જે જે બાબતમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો, કેમ કે તે પોતે જ ઘણાને તથા મને પોતાને પણ સહાય કરનાર થઈ છે. ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારા તથા અકુલાસને સલામ કહેજો. તેઓએ મારા જીવને સારું પોતાની ગરદનો ધરી છે. તેઓનો આભાર એકલો હું જ નહીં, વિદેશોમાંની સર્વ મંડળીઓ પણ માને છે. વળી તેઓના ઘરમાં જે મંડળી છે તેને સલામ કહેજો. મારો વાલો અપૈનિતસ, જે ખ્રિસ્તને સારું આસિયાનું પ્રથમ ફળ છે, તેને સલામ કહેજો. મરિયમ, જેણે તમારે સારું ઘણી મહેનત કરી, તેને સલામ કહેજો. મારા સગા તથા મારી સાથેના બંદીવાન આંદ્રનિક્સ તથા જુનિયાસને સલામ કહેજો. તેઓ પ્રેરિતોમાં નામીચા છે અને મારાથી અગાઉ ખ્રિસ્તમાં આવેલા છે. પ્રભુમાં મારા વાલા અમ્પલિયાતસને સલામ કહેજો. ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરનાર ઉર્બાનુસને તથા મારા વાલા સ્તાખુસને સલામ કહેજો. ખ્રિસ્તમાં માનવંતા અપેલેસને સલામ કહેજો. અરિસ્તો બુલસના ઘરનાને સલામ કહેજો. મારા સગા હેરોદિયોનને સલામ કહેજો. નાર્કિસસના ઘરમાંના જેઓ પ્રભુમાં છે તેઓને સલામ કહેજો. પ્રભુમાં મહેનત કરનારીઓ ત્રુફાનાને તથા ત્રુફોસાને સલામ કહેજો. વાલી પેર્સિસ, જેણે પ્રભુમાં ઘણી મહેનત કરી છે, તેને સલામ કહેજો. પ્રભુમાં પસંદ કરેલા રૂફસને અને તેની તથા મારી માને સલામ કહેજો. અસુસ, ફેલેગોન, હરમેસ, પાત્રબાસ તથા હરમાસને અને તેઓની સાથે બીજા જે ભાઈઓ છે તેઓને સલામ કહેજો. ફિલોલોગસને તથા જુલિયાને, નેરિયુસને તથા તેની બહેનને અને ઓલિમ્પાસને તથા તેઓની સાથે જે જે સંતો છે તેઓ સર્વને સલામ કહેજો. પવિત્ર ચુંબન કરીને તમે એકબીજાને સલામ કહેજો કરજો. ખ્રિસ્તની સર્વ મંડળીઓ તમને સલામ કહે છે. હવે હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે જે બોધ તમને મળ્યો છે તેની વિરુદ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે અને ઠોકરરૂપ થાય છે તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો, કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહીં પણ પોતાના પેટની સેવા કરે છે અને મીઠી મીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોના મન ભમાવે છે, પણ તમારું આજ્ઞા પાલન સર્વ લોકોમાં જાહેર થયું છે અને તેથી હું તમારા સંબંધી આનંદ પામું છું અને મારી ઈચ્છા એવી છે કે તમે સારી બાબતો વિશે જ્ઞાની અને ભૂંડી બાબતો વિશે ભોળા હો. શાંતિદાતા દેવ શેતાનને વહેલો તમારા પગ તળે છુંદી નખાવશે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. આમીન. મારો સાથી કામથી અને મારા સગા લુકિયસ, યાસોન તથા સોસી પાત્રસ તમને સલામ કહે છે. હું આ પત્ર લખનાર પ્રભુમાં તમને સલામ કરું છું. મારો તથા આખી મંડળીનો યજમાન ગાયસ તમને સલામ કહે છે. શહેરનો ખજાનજી એરાસ્તસ તથા ભાઈ ક્વાર્તસ તમને સલામ કહે છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો, આમીન. હવે જે મર્મ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય એ માટે સનાતન દેવની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવામાં આવ્યો છે. તે મર્મના પ્રકટીકરણ પ્રમાણે મારી સુવાર્તા એટલે ઈસુ ખ્રિસ્ત વિષયના ઉપદેશ પ્રમાણે તમને દ્રઢ કરવાને જે શક્તિમાન છે તે એકલા જ્ઞાની દેવને ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ સુધી મહિમા હો, આમીન.